औदयिक औपशमाकादि भाव थाय छे एम माने तो ते क्या अभाव ने तथा क्या गुण ने भूले छे। 341 मां प्रश्न कहे छे के कर्म नो उदय आवे तो जीव मां थता भाव ने शू कहेवाय? औदयिक कहेवाय। कर्म नो उपशम होय अने जीव मां औपशमिक भाव होय। कर्म नो सोपशम थाय अने जीव मां सायोग समिक भाव। तो कर्म ना उदय थी औदयिक भाव थयो ने, कर्म ना उपशम थी औपशमिक भाव थयो, कर्म ना सोपशम थी सायोग समिक भाव थयो। वात तो साची ने? शा माटे नहीं? कारण के बे वच्चे क्यों अभाव छे? अत्यंत अभाव छे। अने क्या गुण ने मानतो नथी? अगुरु लघुत्व गुण ने मानतो नथी। 342 शरीर नी क्रिया थी व्रत उपवास पूजादि मां थती शरीर नी क्रिया थी मोक्ष मार्ग सदाय छे माननार के अभाव ने भूले। आ बधु आपणे सीख आंके आवुं ज करीने आपणे मानता होईए छे। शरीर नी क्रिया करिए, उपवास करिए, खोराक शरीर मां न आव्यो एटले आपणे शुं मानी लीधुं? मने धर्म थई गयो, मने संवर तप थई गयुं, निद्रा थई गई। पूजा मां स्तुति बोलवानी, पूजा करवाना शब्दो निकळे, हाथ थी अर्घ चढ़ावानी एनी क्रिया थाय, आपणे शुं मानीए छीए? मने आनाथी धर्म थई गयो, मने आम करता करता मारो मोक्ष थशे, एवुं जो माने छे तो ए क्या अभावने नथी मानतो? अत्यंत अभाव। अत्यंत अभाव एम देखाड़े के जीव अने पुद्गल जे आ काई क्रिया थई कोनी छे? पुद्गल नी। पुद्गल नो जीव मां तो अभाव छे, तो एनाथी धर्म थाय, एनाथी मोक्ष थाय एम कोई काळे बने नहीं। शरीर नी क्रिया पुद्गल द्रव्य नो पर्याय अने मोक्ष मार्ग ते जीव द्रव्य नो शुद्ध पर्याय छे। बे बन्ने वच्चे अत्यंत अभाव छे। बे द्रव्य वच्चे, बे एना गुणों वच्चे अने बे एनी पर्याय वच्चे अत्यंत अभाव छे। अने अध्यात्म में अत्यंत अभाव कोने कहे छे? आ तो एक आगम नो आपणे मान्यु ने, बे द्रव्य आत्मा ने राग वच्चे निर्मल पर्याय ने राग वच्चे नो अभाव तेनु नाम अध्यात्म नो अत्यंत अभाव कहेवामां आवे छे। राग ए स्वभाव मां छे ज नहीं। मोक्ष मार्ग स्वद्रव्य आश्रित शुद्ध पर्याय छे, तेथी स्वद्रव्यना आश्रय रूप एकाग्रता थी मोक्ष मार्ग साधी सकाय छे। मोक्ष मार्ग केवी छे? सम्यक दर्शनान चारित्रनी पर्याय पोताना द्रव्यना आश्रय प्रगटेली शुद्ध पर्याय छे, तेथी पोताना आश्रय रूप एकाग्रता थी ज शरीरनी क्रियाथी नहीं, रागनी क्रियाथी नहीं, पण आत्माना आश्रय रूप एकाग्रता थी ज मोक्ष मार्ग प्राप्त करी सकाय छे। ज्यां वितराग भाव रूप साचो मोक्ष मार्ग होय त्यां बाह्य नग्न निर्ग्रंथ दशा तथा महाव्रतादि मूल गुणोना जे विकल्पो ते भूमिकामां सहचरपणे हे छे ने पण होय छे। कोईने न प्रिंट थी होय तो होय छे एम लखी नाखू। ज्यां पोताने अंतरमां सम्यक दर्शनना चारित्रनी वितरागता रूप साचो मोक्ष मार्ग होय त्यां ते भूमिकाने योग्य बायमां छठ्ठू सातमू गुणस्थान होय तो निर्ग्रंथ दशा तथा महाव्रतादि मूलगुणोनो पांचमू गुणस्थान होय तो अणुव्रतना चौथू गुणस्थान होय तो देवशास्त्र गुरुनी श्रद्धाना विकल्पो ते भूमिकामां केवा होय छे? सहचरपणे। सहचरपणे एटले साथे चालनारा, साथे रहेनारा, साथे धर्म रूपे नहीं पण साथे रहेनारा। जेम कोई प्राइम मिनिस्टर ने प्रेसिडेंट होय तेनी साथे कोण चाले? एना बॉडीगार्ड। तो ई बॉडीगार्ड ही प्रेसिडेंट छे के सहचर साथे छे? एमां प्रेसिडेंट के प्राइम मिनिस्टर केटला होय? एम आ बधो सम्यक मोक्ष मार्ग तो एक ज सम्यक दर्शनना चारित्रनी एकता ज छे। आ साथेना विकल्पो केवा छे? सहचर, साथे साथे होय छे, साथे चाले छे, पण ए कोई मोक्ष मार्ग नथी। बॉडीगार्ड ए कोई प्राइम मिनिस्टर नथी। एम साथे चालनारा सुभाव ए कोई मोक्ष मार्ग नथी। ए होय छे तो तेने निमित्त कहेवामां आवे छे। निमित्ती खरेखर नैमित्तिक कार्य थाय एम माननार क्या अभावने भूले छे? એ ક્યા ભાવને ભૂલે છે? કે અત્યંત ભાવ નહીં. બે દ્રવ્ય વચ્ચેનું જો વિચાર કરો તો અત્યંત ભાવ, બે પૂતગલની વર્તમાન પર્યાયનો વિચાર કરો તો અન્યોનો ભાવ છે. કે કોઈ પણ એક જીવના નિમિત્તે ખરેખર બીજા જીવનું કાર્ય થવું માને, અથવા જીવના નિમિત્તે ખરેખર પૂતગલનું શરીરાદિકનું કાર્ય થવું માને, તો તે અત્યંત ભાવને ભૂલે છે. કે લખ્યું છે, છે હોવું જોઈએ, ભૂલે છે. કેર જ્યાં જ્યાં હોય, એટલે નિમિત્ત નૈમિત્તિકમાં જો બે પૂતગલ, બે જીવ દ્રવ્ય લહો કે એક જીવને પૂતગલ લહો, તો તે અત્યંત ભાવને ભૂલે છે. અને હવે બે પૂતગલની પર્યાયને કહે છે, એક પૂતગલ અથવા અનેક પૂતગલના પર્યાયના નિમિત્તથી ખરેખર જીવ ખરેખર બીજા પૂતગલના પર્યાય થાય એ માને તે અન્યોન અભાવને ભૂલે છે. બે પૂતગલની પર્યાય, એ બે એકબીજાથી કાર્ય થાય કે આ જીભથી વાણી છૂટે છે, આ શરીર છે તો વાણી છૂટે છે, એમ જે માને છે તે અન્યોન અભાવન. કે જીભ નિમિત્ત છે, વાણી છૂટું તે નૈમિત્તિક છે, બે વચ્ચે અન્યોન અભાવ છે, જીભથી વાણી છૂટતી નથી. આત્માનું જ્ઞાન તે નિશ્ચય અને શરીરની ક્રિયા કરવી તે વ્યવહાર, એ માનનાર ક્યાં અભાવને તથા ક્યાં ગુણને ભૂલે છે, અને તે સાત તત્વોમાં ક્યાં ભેદને માનતો નથી. બધું સાથે છે, અભાવનો જવાબ આપવાનો, ગુણનો અને તત્વનો. તો આત્માનું જ્ઞાન તે નિશ્ચય અને શરીરની ક્રિયા તે વ્યવહાર, એમાં કયો અભાવનો માયનો? અત્યંત અભાવ. પછી ક્યાં ગુણને ન માયનો? અગુ. અને ક્યાં તત્વને ન માયના? અજીવ તત્વ છે ને, એ અજીવ તત્વ છે, અને જીવ તત્વ બેને જુદા એ સમજતો નથી. કારણ કે શરીરની ક્રિયા તે અજીવ તત્વ છે અને આત્માનું જ્ઞાન તે જીવ તત્વમાં આવે, અથવા જ્ઞાનને જો સંવર નિજ્રામાં લઈએ તો સંવર નિજ્રા રૂપે આવે. તે અત્યંત અભાવ અને અગ્રુ લઘુત્વ ગુણને ભૂલે છે. કારણ કે શરીર તે પૂતગલ અને જ્ઞાન તે જીવ, બે દ્રવ્ય જુદા, તો અત્યંત અભાવ ભૂલે છે અને અગ્રુ લઘુત્વ ગુણને ભૂલે છે. બીજું, શરીર પૂતગલ પરમાણુ દ્રવ્યની અવસ્થા હોવાથી તેની ક્રિયા અવસ્થા જીવ કરી શકે એમ માનનાર સાત તત્વોમાંથી જીવ અને અજીવ તત્વની ભિન્નતાને સમજતો નથી. આત્માનું જ્ઞાન તે જીવ તત્વ છે અને શરીરની ક્રિયા તે છે, બેની ભિન્નતા ખબર નથી. જીવ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અનુકૂળ અથવા પ્રતિકૂળ માને છે તે ક્યાં અભાવને ભૂલે છે? અત્યંત અભાવ. બહારના સંયોગો અનુકૂળ કે પ્રતિકૂળ, સારા ખરાબ માને છે તે અત્યંત અભાવ છે. કારણ કે એ બધા કેવા છે? સંયોગ તો પૂતગલ છે અને આત્માને બે વચ્ચે તો અત્યંત અભાવ છે, માટે સારા કે ખરાબ એવું છે જ નહીં. આ ઉપરથી શું સમજવું? કે ખરેખર કોઈ પણ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ જીવને માટે અનુકૂળ અથવા પ્રતિકૂળ છે જ નહીં, તે તો માત્ર જ્ઞેય છે. આખું જગત કેવું છે આપણા માટે? જ્ઞાનનું જ્ઞેય છે. હું જ્ઞાનમય આત્મા છું, આખું જગત જ્ઞેય છે. એમાં ભાગલા પાડવા એ જ્ઞાનનું કામ નથી. મોહ રાગ દ્વેષ જ્ઞેયમાં ભાગલા પાડે, જ્ઞાનને માટે તો આખું જગત જ્ઞેય. અને જ્ઞેય સારું હોય કે ખરાબ હોય? જો સારું ખરાબ હોય તેને જ્ઞેય જ ન કહેવાય. સારું હોય તો એનું નામ શું પડે? ઉપાદેય છે. ખરાબ હોય તો હેય છે, અને જાણવા યોગ્ય છે તો જ્ઞેય છે. જો એને સારા ખરાબ માયના તો તું એને જ્ઞેય તરીકે સ્વીકારતો જ નથી. માટે જગત કોઈ મારા માટે અનુકૂળ નથી ને પ્રતિકૂળ પણ નથી, પણ જ્ઞેય છે. ખરેખર વાસ્તવમાં, એટલે ખરેખર રિયલી, વાસ્તવમાં એટલે રિયલી, અજ્ઞાન રાગ દ્વેષ રૂપ મલિન ભાવ જીવને પોતાને માટે પ્રતિકૂળ છે, તથા નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને વિતરાગ ભાવ તે જ પોતાને માટે અનુકૂળ છે. પ્રતિકૂળ એટલે દુઃખ કરનાર, અનુકૂળ એટલે લાભ કરનાર, સુખ કરનાર. વિતરાગતા એ મારા માટે અનુકૂળ છે, અને રાગ દ્વેષ મોહ અજ્ઞાન તે મારા માટે પ્રતિકૂળ છે. જગતમાં મારા માટે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં. હવે આ રીતે આપણે ચાર ચેપ્ટર પૂરા કર્યા છે. પેલા ચેપ્ટરમાં શું વાત લીધી હતી? દ્રવ્ય અધિકાર હતો, પછી બીજો ગુણ, ત્રીજો પર્યાય અને ચોથો અભાવ. પેલા દ્રવ્ય અધિકારમાં આપણે પહેલેથી શું શરૂઆત કરી હતી? વિશ્વ કોને કહે છે? વ્યાખ્યા શું છે વિશ્વની? જાતિ અપેક્ષા એ છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. તો પછી દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણ કોને કહે છે? એમાં બે કન્ડિશન આપણે લીધી. બે કઈ કન્ડિશન છે? ગુણ ક્યારે કહેવાય? કે ઈ દ્રવ્યના એરિયા દેખાડે, ક્ષેત્ર દેખાડે. અને બીજું સર્વ અવસ્થા, એટલે ગમે ત્યારે, હંમેશા સદાય હોય છે, તો તેને ગુણ કહેવામાં આવે છે. એનો અર્થ શું પ્રૂવ થયો? કે ગુણોનો સમૂહ એ દ્રવ્ય કહેતા દ્રવ્ય એક હોય, પણ એની અંદર ગુણો તો અનંત હોય. બીજું, દ્રવ્યના પૂરા ભાગમાં ગુણ હોય છે, દ્રવ્યના પૂરા ભાગમાં. એનો અર્થ શું દેખાડે? દ્રવ્યનું અને ગુણનું ક્ષેત્ર સરખું કે એક છે? બેમાં શું ફરક પડે? સરખું કહો કે એક કહો? સરખું કહો કે એક કહો? બે એમાં કઈ ફરક નથી ને? સરખું કહેતા પોસિબિલિટી છે, ભિન્નતા આવે જેમ નહીં, પણ પોસિબિલિટી પણ હોય, પણ એક જ છે, એક છે ને સરખું છે. અને હંમેશા દ્રવ્યની અંદર ગુણો તો હોય જ છે. દ્રવ્યના કેટલા ભાગ છે? દ્રવ્યના દ્રવ્યની જાતિ કેટલા, પ્રકાર કેટલા? ચલો, છ. દ્રવ્ય કેટલા પ્રકારના છે? છ પ્રકારના. જીવ, અજીવ, ધર્મ, જીવ અજીવ કહીએ તેમાં શું ફરક પડે? તો અજીવ એક કોઈ દ્રવ્યનું નામ નથી. તો જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ. પછી જીવના કેટલા ભેદ છે? સંસારી ને સિદ્ધ. પછી સિદ્ધમાં કેટલા ભેદ? તો સંસારીના કાંઈ વાંધો ને, ચાર છૂટ છે. ક્યાં ક્યાં ચાર? ચાર ગતિ, સરસ. પછી બીજા ત્રણ કોઈને કહેવા હોય તો છૂટ છે. પછી ક્યાં? પરમાત્મા સિદ્ધમાં વયા જશે. ક્યાં ભેદ છે પછી? સંસારીના ક્યાં ભેદ? સંસારી નિશ્ચય વ્યવહાર તો નહીં. આપણે બધું, આપણે તો આ વાત તો આવી ગઈ છે બધું. એવા કઈ તો સંસાર એમાં આપણે લીધા હતા કે સંસારીના બે ભેદ છે, ત્રસ અને સ્થાવર. ત્રસ ને સ્થાવર લીધા હતા ને. એમાં ત્રસમાં કેટલા પ્રકાર આવે? બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચતુરેન્દ્રી, પચેન્દ્રી. પચેન્દ્રીમાં પાછા સંઘની અને અસંગની. અને સ્થાવરમાં ક્યાં ક્યાં આવે? એકેન્દ્રીમાં એકેન્દ્રી ક્યાં ક્યાં આવે? પાંચ પ્રકારના એકેન્દ્રી છે ને. એટલે વિશ્વમાં છ દ્રવ્ય, છ દ્રવ્યમાં જીવ, જીવના બે પ્રકાર સંસારી ને સિદ્ધ, સંસારીમાં બે પ્રકાર ત્રસ અને સ્થાવર, ત્રસમાં બે, ત્રણ, ચાર, સંઘની અસંગની, પચેન્દ્રી. સ્થાવરમાં પૃથ્વીકાય, જલકાય, વાયુકાય, અગ્નિકાય અને વનસ્પતિ. અને દરેકમાં બબ્બે પ્રકાર પડે. ક્યાં ક્યાં દરેકમાં બબ્બે પ્રકાર પડે? પર્યાપ્ત પર એ સિવાય બીજો બાદર અને સૂક્ષ્મ, સ્થૂળ સૂક્ષ્મ અથવા બાદર, બાદર અને સૂક્ષ્મ. અને જે વનસ્પતિ છે એમાં બે પ્રકાર ક્યાં પડે છે? પ્રત્યેક અને સાધારણ. એમાં જે સાધારણ છે તેને આપણે નિગોદના જીવ કહીએ છીએ. પછી આપણે પૂદગલની વાત લીધી હતી. પૂદગલના કેટલા ભેદ છે? પરમાણુ અને સ્કંદ. એમાં પરમાણુ કોને કહે છે? સૌથી નાનામાં નાના પૂદગલને, જેના બે ભેદ ન થઈ શકે તેનું નામ પરમાણુ. અને સ્કંદ કોને કહે છે? બે કે બે થી અધિક પરમાણુઓના બંધને સ્કંદ કહે છે. બંધ કોને કહે છે? સારું, થોડોક પ્રયત્ન વધારે હોય તો સારો છે. અનેક વસ્તુમાં એક પણાનું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષ. અનેક વસ્તુ છે એમાં આપણને એક પણું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કહેવામાં આવે છે. સ્કંદના કેટલા ભેદ છે? 22 છે. એમાં આપણે મુખ્ય 5 લઈએ છીએ. ક્યાં ક્યાં? એ 6 પ્રકાર જુદા છે. આ તો વર્ણા આપણે લઈએ ને, આહાર વર્ણા, તેજસ વર્ણા, કર્મણ વર્ણા, ભાષા વર્ણા, મનોવર્ણા. એમાં જે આહાર વર્ણા છે એમાંથી શું બને છે? 3 શરીર, ઔદારિક, વૈકરિક અને આરક, એ 3 શરીર બને છે. ઔદારિક શરીર કોને કહે છે? મનુષ્ય અને તિર્યંચના સ્થૂળ બાહ્ય શરીરને ઔદારિક શરીર. વૈકરિક શરીર દેવ અને નારકીના જે બાહ્યનું નાનું મોટું સૂક્ષ્મ સ્થૂળ થાય તેને વૈકરિક શરીર કહે છે. અને આરક શરીર કોને કહે છે? આરક રુદ્ધિધારી 6 ગુણસ્થાન વર્તી મુનિરાજને, જ્યાં તત્વનો કોઈ પ્રશ્ન અથવા તો જિનાલયની વંદના કરવા માટે મસ્તકમાંથી એક હાથ પ્રમાણ સ્વચ્છ સપ્ત ધાતુ રહિત પુરુષાકાર જે પુતળું નીકળે તેનું આરક શરીર કહેવામાં આવે છે. આખા જગતની અંદર તો જે વર્ગણા તો ફેલાયેલી છે કે નહીં? મોટું કરે તો વર્ગણાઓ આવે, નાનું કરે તો છૂટી જાય. સૂક્ષ્મ સ્થૂળ માંથી સૂક્ષ્મ રૂપે પરણી જાય. વર્ણાઓ તો આખા લોકમાં ભરેલી પડેલી જ છે, એમાં કઈ ફરક પડતો નથી. થઈ શકે છે એવું, વિશ્વની અંદર આખો લોક વર્ણાઓથી ભરેલો છે ને, એમાં એને આહાર વર્ણાના પરમાણુ આવે, શરીર મોટું થઈ જાય, છૂટા પડી જાય સ્કંદો તો નાનું થઈ જાય. તો એ 3 પ્રકારના શરીર એમાં ઔદારિક વૈકરિક આરકી આહાર વર્ણામાંથી બને. તેજસ 7 ધાતુ લોહી માંસ એમાં જે હોય છે ને, હા કર્મણ ની તો અહીંયા પડ્યું હોય. હા એમાં તેજસ શરીર હોય, ક્રાંતિ હોય, કર્મણ શરીર તો અહીંયા પડ્યું રહે. આત્માના પ્રદેશો ત્યાં સુધી લંબાય, કર્મણ શરીર અહીંયા પડ્યું રહે, જાય ત્યાં સુધી આત્માના પ્રદેશો સાથે તેજસ ફરી જાય, કાંતિ હોય એમાં. ઔદારિક તો અહીંયા પડ્યું રહે ને, આરક શરીર, આરક શરીર જાય. જીવના પ્રદેશો, જીવ અહીંયા રહે એના પ્રદેશો લંબાય, એટલા ત્યાં સુધી લંબાય. પછી તેજસ વર્ણામાંથી શું બને છે? તેજસ શરીર બને, જે શરીરને ક્રાંતિ આપે છે. કર્મણ વર્ણામાંથી કર્મણ શરીર બને છે, જે 8 કર્મોનો સમૂહ છે. પછી મનોવર્ણામાંથી શું બને છે? મન બને છે. કેવું હોય છે? 8 પાકડીના કમલના આકારનું હોય છે. અને ભાષાવર્ણામાંથી શું બને છે? શબ્દ રૂપે પરણે છે. આ રીતે પૂતગલની વાત થઈ. પૂતગલમાં એના વિશેષ ગુણ ક્યાં છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વૈભાવિક શક્તિ અને ક્રિયાવતી શક્તિ. એ પૂતગલમાં એમાં સ્પર્શની 8 પર્યાય છે, રસની 5 પર્યાય, ગંધની 2, વર્ણની 5, અને એ સિવાય એની ગતિ અને સ્થિતિ એ ક્રિયાવતી શક્તિમાં એવું થતું હોય છે. પૂતગલના વિશેષ ગુણ, સામાન્ય ગુણ ક્યાં ક્યાં પૂતગલના? એ કોના સામાન્ય ગુણ છે? મેં તો પૂતગલ ના પૂછ્યા. પૂતગલ ના સામાન્ય ગુણ ક્યાં? એ પૂતગલ ના સામાન્ય ગુણ છે. સામાન્ય ગુણ કેતા પછી પૂતગલ ના કે જીવ ના કે એવું દરેક માં પોત સામાન્ય ગુણો તો હોય જ છે. પછી જીવ ના વિશેષ ગુણ ક્યા? જ્ઞાન, દર્શન, ચેતના, સુખ. એમાં આપણે લીધું તું કે દર્શન ગુણ છે એની કઈ કઈ પર્યાય થાય. દર્શન ગુણ ની હા એની કઈ કઈ પર્યાય થાય? મને એમ લાગે રિવિઝન બધું એટલે જ આગળ નથી વધવું. થોડુંક શ્રદ્ધા ગુણ નહીં, દર્શન અવલોકન. શું છે આ તો બધું બોલ? હા કેવળ દર્શન. દર્શન એટલે સામાન્ય અવલોકન. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એ ચાર જાતની પર્યાય થાય. વ્યાખ્યા તો આવડશે જ નહીં. શું છે ચક્ષુ દર્શન કોને કહે છે? આ રિયલી આ બધું પાકું કરીને જ આવવું પડશે તો જ એવું થશે. આવતા વર્ષે નહીં, આવતીકાલે જ. આવતો ન ચાલે, આ તો બધું ભૂલાઈ જાય એટલું જલ્દી ભૂલાઈ ગયું. આ તો માસ્તુસ થતું જ નથી એટલે પાકું કરવું છે. માસ્તુસ થતું હોત તો કઈ ચિંતા જ નથી, પણ એવું કરતા નથી અને પ્રમાદમાં પડ્યા રહીએ છીએ. શું છે ફરીથી આમાં ગોતીને? ચલો જાપ ગોતીને આપો, છૂટ છે. ચલો ચક્ષુ દર્શન કોને કહે છે? મતિ જ્ઞાન. ચક્ષુ ઇન્દ્રિયથી થતા મતિ જ્ઞાન પહેલાના જે સામાન્ય અવલોકન છે તેનું નામ ચક્ષુ દર્શન કહે છે. અને બાકીની ઇન્દ્રિયોથી જે મતિ જ્ઞાન થાય એ પહેલાના સામાન્ય અવલોકનને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. અવધિ દર્શન હવે તો સહેલું છે. અવધિ જ્ઞાન પહેલા થવા વાળા સામાન્ય અવલોકનને અવધિ દર્શન કહે છે. અને કેવળ દર્શન કેવળ જ્ઞાન પહેલા કેવળ જ્ઞાન સાથે થવા વાળા સામાન્ય અવલોકનને કેવળ દર્શન કહે છે. પછી જ્ઞાનની કેટલી પર્યાય છે? આઠ. કઈ કઈ છે? પછી સુમતિ જ્ઞાન અને સુમનપર્ય જ્ઞાન. કેમ? તો સુમતિ જ્ઞાન, સુશ્રુત જ્ઞાન, સુઅવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ જ્ઞાનની સમ્યક પર્યાયો છે. અને કુમતિ, કુશ્રુત અને કુ અવધિ એ અજ્ઞાનમય પર્યાયો છે. એમાં મતિ જ્ઞાન કોને કહે છે? મતિ જ્ઞાન કોને કહે? એ તો સમ્યક મતિ જ્ઞાન ની કરી. અને ઓલું સામાન્ય મતિ જ્ઞાન કોને કહે છે? પાંચ ઇન્દ્રિય ને મન, પાંચ ઇન્દ્રિય અને મનના અવલંબે જે જ્ઞાનની જે જાણપણું થાય છે તેનું નામ મતિ જ્ઞાન. અને શ્રુત જ્ઞાન કોને કહે છે? મતિ જ્ઞાન પૂર્વક જાણેલા પદાર્થ સંબંધી અન્ય પદાર્થને જાણવા તેનું નામ શ્રુત જ્ઞાન કહેવામાં આવશે. અવધિ જ્ઞાન કોને કહે છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક જે રૂપી પદાર્થોને શું શબ્દ છે પછી? સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે તેનું નામ અવધિ જ્ઞાન કહે છે. મનપર્ય જ્ઞાન અવધિ જ્ઞાન પૂર્વક નહીં, બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થોને જે સ્પષ્ટ જાણે તેનું નામ મનપર્ય જ્ઞાન કહે છે. અને કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને સર્વ ચર અચર પદાર્થોને જે એક સમયમાં યુગપદ સાથે જાણે તેનું નામ કેવળ જ્ઞાન કહે છે. એમાં પાંચ જ્ઞાનમાં મતિ અને શ્રુત કેવા છે? પરોક્ષ છે. અવધિ ને મન કેવા છે? એકદેશ પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. મતી શ્રુત કોને હોય છે? કોને હોય? હા, એને શું કહેવાય? સરસ, છદ્મસ. જે કોઈ બારમા ગુણસ્થાન સુધીના છદ્મસ તેને મતી શ્રુત જ્ઞાન હોય છે. પછી અવધિ જ્ઞાન કોને હોય છે? નારકી અને દેવને નિયમથી હોય છે. એ સિવાય કોઈ તિર્યંચ અથવા મનુષ્યને પણ થઈ શકે છે. મનોપ્રજ્ઞાન કોને હોય? એ મુનિરાજની ભૂમિકામાં જ હોય. બધાને ન હોય, પણ જેને જેને હશે તે મુનિ દશાની ભૂમિકામાં જ હોય છે. બે ગુણ ત્યાં પછી ચારિત્ર ગુણ. ચારિત્ર ગુણની કેટલી પર્યાયો છે? ચારિત્ર ગુણ નહીં, ચારિત્રના પર્યાય એક દેશ ચારિત્ર, પછી સકલ ચારિત્ર, યથાખ્યાત. હજી એક રહી ગયું, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાખ્યાત. સ્વરૂપાચરણ, સૌથી પહેલા સ્વરૂપાચરણ ચારિત્ર, પછી એક દેશ ચારિત્ર, પછી સર્વદેશ એટલે સકલ ચારિત્ર અને યથાખ્યાત. ચોથે ગુણસ્થાને જ્યાં અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો નાશ થાય તેનું નામ સ્વરૂપ આચરણ ચારિત્ર. પછી પાંચમા ગુણસ્થાને બે કસાયનો અભાવ થાય તેનું નામ એક દેશ, અને મુનિરાજને ત્રણ કસાયનો અભાવ છે તેનું નામ સકલ ચારિત્ર, અને બારમા ગુણસ્થાને યથાખ્યાત, બધા ચારેય કસાયનો અભાવ થતા યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે. નહીં પણ હવે થોડુંક ચાલ્યું છે, આવો ખ્યાલ હોય તો શું છે, આગમનો અભ્યાસ ગુરદેવસિંહની વાણી સાંભળવામાં, ગુરદેવસિંહ બોલે સકલ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર આપણને ખ્યાલમાં આવે તો આપણને વધારે સહેલું થઈ પડે. કે યથાખ્યાત ચારિત્ર કહે એટલે આપણને ખ્યાલ આવે કે બારમું ગુણસ્થાન હોય. એટલે આ આચાર્યનો ભાવો ખોલવાની એક કોઈક વિશિષ્ટ એમનું જ્ઞાન હતું. આચાર્યોએ જે ભાવ શાસ્ત્રમાં ભર્યા છે એ ભાવને અતિ વિસ્તારપૂર્વક સામાન્ય જીવ પણ સમજી શકે એવી રીતે ખોલવાની જે તાકાત અંતરમાં હતી તે શ્રોતની લબ્ધી હતી. કે આચાર્ય દેવ શું કહેવા માંગે છે એના હાર્દ સુધી, રહસ્ય સુધી પહોંચી જતા એ એમનું હતો. આઈ થિંક થોડુંક ફરીથી રિવિઝન દરેકે પોતાની મેળે કરી લેવું. આપણે શીખીએ છીએ પણ શીખવું છે શેના માટે? ભૂલવા માટે. પોતા માટે તો છે જ, પણ શેના માટે છે? યાદ કરી સમજીને એનાથી આગળ વધવા માટે છે. તો દરેક પોતે એ ખાસ એનું રિવિઝન કરી લે. અને આઈ થિંક આપણે હવે ઉપાદાન નિમિત્ત તથા નિમિત્ત નૈમિત્તિક છઠ્ઠો અધિકાર લેશું. બોલો, છ કારક તો બહુ ઓલું પડશે, લેન્ધી ને અઘરો પડશે. એવું તો નથી, આમાં શું છે થોડુંક વધારે જોશું, છતાં છ કારક લેવાશે. શરૂઆત લઈ લેશું, જોશું. હજી થોડા જાય પછી જશો ને, અને આ સમય સારની ગાથા છે નિજરાધિકારની. મતિ શ્રુત અવધિ મન કેવળ તેહ પદ એક જ કરે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન ને કેવળ જ્ઞાન, એ તો પર્યાયના ભેદ છે. ખરેખર હું આત્મા જ એક પોતે જ્ઞાનમય છું એના આ એક ભેદ છે. ખરેખર તો પાંચ ભેદ, પણ હું તો કેવો છું? એક જ પદ સ્વરૂપ છું. આ જ્ઞાન પરમાર્થ છે. આ જ્ઞાન પદ કેવું છે? પરમાર્થ છે. આશ્રય કરવા, અવલંબન કરવા યોગ્ય છે. જેને પામીને, જેનો અવલંબન લઈને જીવ મોક્ષને, પાંચ ભેદમાં અટકવું નહીં, પણ હું જ જ્ઞાનમય એક આત્મા છું તેનો આશ્રય લઈને મોક્ષની પ્રાપ્તિ કરવી. ઈણી પરે ધૂપ પૂજા કરી જીન આગળ શુભભા, તાળી વિભાવ પરિણતિ દૂર કરો. જો ભગવાનની ધૂપની પૂજા કરે છે, કેવાથી કરે છે? શુભ ભાવથી. કારણ કે ભગવાનની પૂજા તો શુભ ભાવ છે, પણ ભાવના શું છે? ટાળી વિભાવ પણ હતી, એ અશુભ ભાવને પણ ટાળીને, અશુભ ભાવ તો નહીં પણ શુભ ભાવને પણ ટાળીને મને પરભાવ નાશ થાય એવી ભગવાન ભાવના કરો. ભલે આપની પૂજા કરવામાં શુભ ભાવ છે, પણ મારી ભાવના શું છે? એ શુભ ભાવને પણ નાશ કરવાની ભાવના છે. આપ કેવા છો? નિરાકાર, નિર્લેપ છો. નિરાકાર એટલે ભગવાન આકાર ન હોય તો પછી નિરાકાર કેમ કીધા? કે હવે શરીરનો જેમ શરીરના નિમિત્તે આપણને આકાર છે એવો આકાર આપને નથી, આપનો આત્માનો અરૂપી આકાર છે એ અપેક્ષાએ નિરાકાર કીધા. નિર્લેપ છે, ભગવાનને કોની સાથે સંબંધ છે? નિર્લેપ થઈ ગયા, બધાથી છૂટા થઈ ગયા, અલિપ્ત થઈ ગયા છો. નિર્મળ જ્ઞાન નિધાન, ભગવાન પાસે શું હશે? કાંઈ નથી. મુનિરાજ તો નિર્ગંધ હોય ને, કાંઈ ન હોય ને બાજુમાં, નિદાન છે. તું ભિખારી છો, અજ્ઞાની ભિખારી છે, ભગવાન તો નિદાનથી ભરેલા છે. જ્ઞાનરૂપી નિદાન છે. નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. હવે કોઈના પ્રત્યે ભગવાનને મોહ રહ્યો નથી. આવા ભયના ભાંગનારા ભગવાન એની હું પૂજા કરીને હું પણ સંસારના ભયથી મુક્ત થાવ એવી ભાવના ભાવે છે. અપૂર અવસરની હવે કડી. ચાર કર્મ ઘન ઘાતી તે વ્યવચ્છેદ, જ્ઞાનાવણી દર્શનાવણી મોહની અંતરા, એ ચાર કર્મનો જ્યાં નાશ થઈ ગયો છે. ભવના બીજનો કેવો કર્યો છે? ટોટલી આત્યંતિક એટલે ફરીથી ઉગે નહીં એવો નાશ કર્યો છે. ભવનું બીજ એટલે સંસાર મોહ અજ્ઞાન, એનો કેવો નાશ કર્યો છે? ટોટલી. એનાથી શું થયું? સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સશુદ્ધતા. મિથ્યાત્વ અજ્ઞાન ગયો તો શું પ્રગટ થયું? બધા ભાવને આપ જાણનારા અને દેખનારા, જ્ઞાતા જાણનારા, દ્રષ્ટા એટલા દેખનારા, સાથે શું છે? શુદ્ધતા છે. અજ્ઞાની જાણે છે પણ એમાં મમત્વ કરીને જાણે, અશુદ્ધતા છે. અને ભગવાન જાણે છે સાથે શુદ્ધતા વિતરાગતા છે. કૃતકૃત્ય એટલે જેમણે કરવા યોગ્ય કરી લીધું છે. આપ કેવા છો? હવે નવું કાંઈ પુરુષાર્થ કરીને મેળવવું? કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ. આ ભગવાનની દશાને ઓળખે છે. ભગવાન જ્ઞાતા દ્રષ્ટા છે, અનંત જ્ઞાન અનંત દર્શન છે, અને સાથે શું છે? અનંત સુખ ને અનંત વીર્ય. એમ ભગવાનને ઓળખીને અહીંયા પૂજા કરે છે. ભગવાનની પૂજા કરી આવ્યા અને પછી કે શું કેવા હતા ભગવાન? શું હતા આપણને કેવા લાગે? ભગવાન અહીંયા શ્યામ હતા. ભગવાન ભગવાન સેના હતા? આરસના હતા. ભગવાન સેના હતા? પંચધાતુ વાળા હતા. કેવા દેખાતા હતા ભગવાન? શું દેખાય? કેવા ભગવાન દેખાય છે? કે ભગવાન આપ તો અનંત જ્ઞાનમય મને જણાવ છો, આપ આરસના પંચધાતુના એ તરફ મારું લક્ષ નથી, હું તો આપની વિતરાગતા જોઉં છું. આવો અપૂર્વ અવસર ક્યારે આવશે? જે સમયસારની ગાથા છે, જે સર્વસંગ વિમુક્ત ધ્યાવે આત્મને આત્મા વડે. આત્માનું ધ્યાન કરવાનું છે. કેવી રીતે? બધાનો સંગ છોડીને, પરદ્રવ્ય રાગનો લક્ષ છોડીને આત્માને આત્મા વડે, શુદ્ધ નિર્મળ પર્યાય વડે જે ધ્યાવે છે, કર્મને નો કર્મને જે ધ્યાતો નથી, અને જે પોતાના એક રૂપ આત્માને ચેતકને જે ચેતે છે, જાણનાર દેખનાર આત્માને જ ચેતે છે, તે જીવ આ સંસારના દુઃખથી મુક્ત થયા વગર રહેતો નથી. આ રીતે અષ્ટ કર્મ ધનાય, આઠ કર્મ નાશ થાવ, વિભાવ પ્રણતિ નાશ થાવ એવી હું ભાવના ભાવું છું. જેમ ધૂપ અગ્નિમાં નાખે તો શું થાય છે? ધુમાડો આવે છે ને, એમાં આઠ કર્મનો નાશ થઈને ધ્યાનરૂપી અગ્નિમાં આઠ કર્મનો નાશ થઈએ ધુમાડા રૂપે ઉડી જાવ એવી ભાવના અહીંયા ભાવે છે. હવે ફળની. ફળ પૂજા કરતા થકા સફળ કરો અવતાર, ફળ માગુ પ્રભુ આગળે તાર તાર મુજતા. શું કરે છે? ફળથી પૂજા કરતી વખતે ભગવાનની પાસે શું ભાવના ભાવે? મારો અવતાર સફળ થાય. સફળ એટલે સારું મકાન આદિ મળે, સારી જોબ બિઝનેસ મળે, શું છે? હવે મને મોક્ષ રૂપી ફળ મળે. આ જ્યાં સંસારમાં રાગ દ્વેષમાં છું એ મારો અવતાર, મારો ભાવ કેવો છે? નિષ્ફળ છે, અફળ છે. હવે મારે આ અવતાર, આ ભાવ કેવો છે? સફળ કરીને જવું છે. ઓલી પરીક્ષા તો ભણતા હોય ત્યારે આવે છે ને, એક્ઝામ આવે છે ને, હોય કે નહીં? આ એક્ઝામ તો હોય છે ને. હવે કદાચ એવું એજ્યુકેશન એક્ઝામ જ બંધ ને. અહીંયા તો ત્યાં તો એક્ઝામ આવે છે. ક્યારે આવે છે? એટ ધ એન્ડ ઓફ યોર. અને આ જીવનની પરીક્ષા ક્યારે આવે છે? દર સમયે આવે છે. ને આપણે એમાં શું થઈએ છીએ? રાગ દ્વેષ કરીને આપણે નાપાસ થઈએ છીએ. જીવનની આ પરીક્ષા ક્ષણે ક્ષણે આવે છે. ક્ષણે ક્ષણે રાગ દ્વેષ પાસ થવા માટે શું કરવું પડે? નાતા દ્રષ્ટા થવું પડે. નાતા દ્રષ્ટા ન કરતા રાગ દ્વેષ કરીને આપણે નાપાસ થઈએ છીએ તો ફરી ફરીને ક્યાં રહીએ છીએ? અજ્ઞાનતામાં, સંસારમાં રહીએ છીએ. હે ભગવાન, હવે મારે શું થવું છે? પરીક્ષામાં પાસ થવું છે. સફળ, જેને કહે ને સક્સેસ, પરીક્ષામાં પાસ થવું છે. શેમાં? ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં. શેમાં પાસ થવું છે? હવે જ્ઞાનની, જીવનની પરીક્ષામાં સફળ કરો અવતાર. ભગવાન પાસે ફળથી પૂજા કરતા શું માગે છે? તાર તાર મુજતા. સંસારથી હું તરી જાઉં એક જ ભાવના છે. આ મને કોઈ અનુકૂળતા મળી જાય, બારમાં કંઈક માન સન્માન મળે એવી મારી કોઈ આશા નથી. હવે તો સંસારથી તરું એ જ મારી ભાવના છે. આનંદી અપવર્ગી તું. અપવર્ગી એટલે મોક્ષને પામ્યા છો. સંસાર છે એનાથી રહિત આપ અપવર્ગી છો. અકળ ગતિ અનુમાન. આપની દશા અનુમાનથી ખબર પડે એમ નથી. આપની ગતિ, આપની દશા, સ્વરૂપ કેવી છે? અનુમાનથી અકળ. અકળ એટલે ખબર ન પડે, જણાય નહીં એવી આપની દશા છે. અતિન્દ્રિય જ્ઞાન જ વડે આપનું સાચું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. મોક્ષ ફળ હું માગતો. સંસારનું કોઈ ફળ મારે જોતું નથી. મોક્ષ ફળ માગું છું. ભયભંજન ભગવાન. ભગવાન કેવા છે? એક પરમાણુ માત્રની પણ હવે સ્પર્શતા નથી. સિદ્ધ દશા થઈ, સંયોગ રૂપે પણ પરમાણુ નથી. પૂર્ણ કલંક રહિત ભગવાન કેવા છે? હવે અડોલ સ્થિર થઈ ગયા છે. કોઈ પણ કલંક, રાગ દ્વેષ અજ્ઞાન કોઈ પણ અંશ રહ્યો નથી. શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય. આ ભગવાનનું સાચું સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્મા કેવા છે તેનું અહીંયા વર્ણન કરે છે. શુદ્ધ થઈ ગયા, અંજન કોઈ નથી, ચૈતન્યમય છો, અગુરુ લઘુ. હવે આપને જે ગુણ પ્રગટ થયા છે ને, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ, જેવું સ્વભાવે હતું તેવું જ પર્યાયમાં હવે પ્રગટ થઈ ગયું છે. આવું અપૂર્વ અવસર, આવી દશા એ મને ક્યારે પ્રાપ્ત થશે એવી ભાવના અહીંયા ભાવે છે. બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મા. ખાલી બંધને જાણવું એમ નથી, પણ પોતાના આત્માના સ્વભાવને પણ જાણીને જે બંધમાંથી છૂટો પડે છે તે ખરેખર મોક્ષ પદને પામે છે. બંધને જાણી, આત્માને જાણી, બંધનો જે નાશ કરે છે તે મોક્ષને પામે છે. હવે આઠના નામ આપ્યા છે. જળ, ચંદન, અક્ષત, ફૂલ એટલે પુષ્પ, દીપ, ધૂપ, ફળ, નૈવેદ્ય છેલ્લું છે પણ સાથે, આ તો કવિતામાં લખ્યું છે. બાકી પુષ્પ પછી ફૂલ પછી નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ, આવા પ્રકારના આઠ પ્રકારથી હે ભગવાન આપને હું પૂજું છું. કેવી રીતે? ભક્તિથી. આપ કેવા છો? જીવ અથવા મારો આત્મા. આપનો આત્મા એવો મારો આત્મા. આ કેટલામી ગાથા છે સમયસારમાં? 49માં. જીવ ચેતના ગુણ. જીવ ચેતના ગુણ વાળો છે. એમાં શબ્દ નથી, રસ નથી, રૂપ નથી, ગંધ નથી, અને વ્યક્તિ એટલે આત્મા અવ્યક્ત છે. નિર્દિષ્ટ આત્માનું સંસ્થાન કહી શકવા યોગ્ય નથી. અને જીવ લિંગથી પણ ગ્રહી શકાય એવો નથી. હું કેવો છું? પ્રકાશ છું, કૃતાર્થ છું, કલ્યાણ છું ને શાંત. જો પૂજા કરતા પણ આવો નિર્ણય કરે છે, ઇન્દ્રિયોથી પાર અતિન્દ્રિય સ્વરૂપ આત્મા છું, અગમ્ય સ્વરૂપ ઇન્દ્રિયોથી અનુમાનથી ન જણાવ એવો હું આત્મા છું. આવી રીતે અષ્ટ પ્રકારી પૂજા કરીને અહીંયા જયમાલામાં ભગવાનના ગુણગ્રામ કરે છે. આ રીતે પૂજા પૂરી થાય પછી આપણે જે જે ભગવાન કેવા હોય એના અર્ઘ લેવાના હોય છે, અને એના માટે પાનું 412 છે ને અર્ઘાવલી, એમાં જે જે ભગવાન હોય એના લેવા, અથવા ક્યારે પૂજા ન હોય તો અર્ઘાવલીમાંથી અર્ઘ લઈને પણ પૂજા કરી લેવી. ટાઈમ કદાચ ઓછો હોય તેમાં અર્ઘો લઈને જુદા જુદા. પછી છેલ્લે કયો છે, સમુચય અર્ઘ 425 પાના ઉપર. કારણ કે બધા ભગવાનની બધી પૂજા ન થાય તો આમાં બધું જ યાદ કરે છે, ટાઈમ થઈ ગયો છે એટલે દરેકે પોતાની રીતે વાંચી લેવું. એમાં બધા દેવશાસ્ત્ર ગુરુ પંચ પરમેશ્ઠી 5 મેરુ 10 ધર્મ કૃતિમ અકૃતિમ જિનાલય બધાને આમાં સમૂહ રૂપે યાદ કરી લીધે, અને આ યાદ કર્યા પછી શું થાય છે આપણને, શાંતિ પાઠ. આ પૂજાનું ફળ છે. આપની પૂજા કરતા મારા પરિણામો કેવા થઈ ગયા છે, શાંત કસાયથી રહીત થયા હોતી પોતે શાંતિ પાઠ બોલે છે. અલગ અલગ શાંતિ પાઠ છે, 445 પાના ઉપર છે, 448 પાના ઉપર છે. જે જે પોતાને કરવું એ કરાય, પછી પોતે વિસર્જન. વિસર્જન એટલે બારમાં જેમ હોય છે ને કોઈ મીટિંગ હોય છે સભા, એમાં પેલા વેલકમ સ્પીચ આપે ને, પછી જે સબ્જેક્ટ હોય ઈ હોય, અને છેલ્લે શું કરે, વોટ ઓફ થેન્ક્સ કરે ને, બરોબર છે. એ બધી કોપી કરી લીધી ને આમાંથી બધું ગોતી ગોતીને, એમ જે આપણે મંગલાચરણ કર્યું એ શું કર્યું, વેલકમ કર્યું, પછી મેઇન પૂજા કરી, અને વિસર્જન એટલે ભગવાન પ્રત્યે આપણે ક્ષમાપના માંગીએ છીએ કે હે ભગવાન, આપ તો તીર્થંકર સર્વજ્ઞ પરમાત્મા, આપને યોગ, મારી પાસે તો પૂજાની વિધિ પણ આવડતી નથી, મારી પાસે એવી કોઈ ક્રિયા નથી, મંત્ર નથી કે વસ્તુ પણ નથી, હું માત્ર મારા ભાવથી કરું છું. જેમ બહારમાં આવે છે ને સબરીએ રામચંદ્રજીને કેવા બોર ખવડાવ્યા હતા, આવા એઠા ખવડાવાય કોઈ દી, જો એની ભાવના શું હતી કે રામચંદ્રજીને એક પણ ખાટું શું કામ જાય, બારમાં આવે છે ને, એમ ભગવાન આપના પ્રત્યે ભક્તિ કરવા યોગ્ય મારી પાસે તો કાંઈ નથી, પણ અંતરમાં આપનો જે ઉપકાર છે એ જ મને આ કરાવે છે. એનું તો વાત જોકે બહુ સુંદર આવે છે, ભક્તામરમાં પણ આવે છે કે હે ભગવાન, આપની ભક્તિ તો આ તો કેવી છે, કોઈ મૂર્ખો ગણશે કે તું આવો નાનો થઈને ભગવાનની ભક્તિ કરવા નીકળો છું, આ તો નાનો બાળક જેમ સમુદ્રને દેખાડે એની જેવી છે. પણ શું થાય, જેમ આંબા હોય છે ને, આ બધું ગુજરાતી આવડત મજા આવશે, આંબામાં કોર આવે ત્યારે શું થાય, કોયલ ટવકા કર્યા વગર રે નહીં, એમ આપની મારામાં જે અંદર ભક્તિ છે ને આજ ઉછળીને આવે છે, હું એ ભક્તિને ભાવને રોકી શકતો, એમ અહીંયા ભગવાન પ્રત્યે આપણને ઉપકારની ભાવના પૂજા આવ્યા વગર રહેતી નથી. આપણે આપણી મર્યાદા જાણીએ છીએ છતાં ભક્તિ ભાવ ઉછળા વગર રહેતો નથી. જેમ પૂનમનો ચંદ્રમા હોય તો સમુદ્ર, એમ અહીંયા આપની ભક્તિ ઉછળે છે, એમાં મારાથી કોઈ ખામી થઈ હોય તો તેની ભાવના કરીને વિસર્જન કરે છે. અને વિસર્જન પછી આપણે શું કરીએ છીએ, કાવસર શું સકામ કરીએ છીએ, ચિંતન કરીએ, ભગવાનની પૂજા થઈ તે એના દ્વારા પોતાના આત્માને યાદ કરવાનું, સ્મરણ કરવાનું આપણે કરીએ. ના, 12-16 ન હોય, એકાદ હોય કા નવ હોય, નવ હોય એનો એક ફિગર તરીકે એકાદ.